నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావా.
भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां गाथा 50-55 छ गाथा एक साथे लेवामां आवी छे. अने एमां आपणे 20मो बोल करी रह्या छीए. 20मा बोलमां થોડો ભાગ આપણે કર્યો છે એમાં એ વાત છે કે કાય વર્ગણા, વચન વર્ગણા, મનોવર્ગણા એ ત્રણેય પ્રકારની વર્ગણાનું જે કંપન એ જેનું લક્ષણ છે, એ ત્રણેય પ્રકારની વર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવા જે યોગ્ય સ્થાનો તે બધાએ જીવને નથી. અને આ વાતને ગુરુદેવે ત્રણ પ્રકારે લીધી છે એટલે આપણે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજામાંથી એ વાતને બરાબર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 106 એમાં ત્રીજા પેરેગ્રાફમાં 20મો બોલ લીધો છે. ત્યાં ગુરુદેવ કહે છે કે આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ. એમાં પ્રથમ વાતનો ગઈકાલે આપણે થોડો વિસ્તાર સમજ્યા છીએ, એનું થોડું પુનરાવર્તન કરી અને આગળ વધીએ. પ્રથમ વાતમાં શું કહ્યું કે આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ ઉદગળના પરિણામ કયા છે. કંપન કોનું? જીવનું. આત્મપ્રદેશોમાં કંપન થાય છે અને એ કંપનને કારણે પેલા કારમણ્ય રજકણો આકર્ષાય છે, આવે છે અને એના સાનિધ્યમાં રહે છે. એટલે પ્રદેશબંધની આપણે જે વાત કરીએ છીએ તે યોગ જે છે એ પ્રદેશબંધનું કારણ છે. યોગ 13મા ગુણસ્થાન સુધી હોય છે અને 13મા ગુણસ્થાને તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાનને જે સર્વજ્ઞ થયા છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, પોતાના સ્વરૂપમાં સુખ અને આનંદમાં બિરાજી રહ્યા છે, એમને પણ હજી યોગ છે. પણ એ યોગ માત્ર હોવાને કારણે અને કષાયો ન હોવાને કારણે એમને કોઈ સ્થિતિબંધ કે અનુબંધ થતા નથી. એટલે એક જ સમય માટે એ યોગને કારણે કર્મ બંધાય છે, એ સાતા વેદની પ્રકૃતિ બંધાય છે જે બીજા સમયે ભોગવાઈ જાય છે. એટલે એવું યોગ જે છે એ પ્રદેશબંધનું કારણ છે. એની વાત અહીંયા લઈને કહ્યું છે કે આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ ઉદગળના પરિણામ કયા. એટલે ખરેખર એ જીવના સ્વભાવમાં નથી. જો કંપન તો થાય છે, 13મા ગુણસ્થાન સુધી થાય છે, છતાં પણ એમ કહ્યું કે એ જીવના સ્વભાવમાં નથી. કેમ જીવના સ્વભાવમાં નથી? તો કે સિદ્ધ ભગવાનને નથી. સિદ્ધ ભગવાનને આવું કંપન હોતું નથી. સિદ્ધ ભગવાનને યોગ હોતો નથી. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, નિર્મળ સ્વરૂપ કેવું છે એનો જ્યારે વિચાર કરવો હોય ત્યારે આપણે સિદ્ધ ભગવાનને યાદ કરવા પડે. આત્માનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ કેવું છે એનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણે સિદ્ધ ભગવાનને યાદ કરવા જોઈએ, તો ભૂલ થવાનો સંભવ ન રહે. એટલે અહીંયા પણ એ વાતને આપણે વળગી રહીએ છીએ કે જો સિદ્ધ ભગવાનને એવો યોગ નથી, કંપન નથી, તો આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવું કોઈ કંપન હોય નહીં. એટલે જીવના શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ, મૂળ સ્વભાવની અપેક્ષાએ એ જે યોગ જે છે એ આત્મામાં નથી, માટે એને પૂતગળના પરિણામ થયા, માટે એને પૂતગળના પરિણામ થયા. એટલે આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ પૂતગળના પરિણામ થયા છે. કંપન છે તે જીવની પર્યાયમાં, કંપન છે તો જીવની પર્યાયમાં, છતાં પણ એ ત્રિકાળી ભગવાન આત્માના સ્વભાવમાં ન હોવાને કારણે એને જીવનું નથી એમ કહી દીધું. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ એને જીવનું નથી, તો પછી કોનું છે? તો કે પૂતગળનું છે. પૂતગળનું છે એમ કહી અને દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ નિર્મળ ભગવાન આત્મા ત્રિકાળ નાયક એક સરખો જે રહેવાવાળું ધ્રુવ તત્વ એ દર્શાવી દીધું. આવું એક સરખું રહેવાવાળું ત્રિકાળી નાયક ધ્રુવ તત્વ જાણ્યા વિના એના તરફ દ્રષ્ટિ થતી નથી, એને જાણ્યા વિના એનું લક્ષ્ય થતું નથી, એનું મહાત્મા આવતું નથી, અને એમ કર્યા વિના એનો આશ્રય પણ થતો નથી, એનો સ્પર્શ પણ થતો નથી, અને એમ થતાં શુદ્ધ નિર્મળ પર્યાય પણ થતી નથી. સ્વરૂપમાં જવું છે તો સ્વરૂપ કેવું છે એ જાણવું તો પડશે ને, પોતાનું સ્વરૂપ કેવું છે જાણવું તો પડશે ને. એટલે એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ નિર્મળ ભગવાન આત્મા એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. હવે બીજી વાત, બીજી વાતમાં અહીંયા કહે છે કે સમયસાર સર્વ વિશુદ્ધ અધિકારની 372મી ગાથામાં આવે છે કે, આપણે આ હજી આવશે, ઘણો સમય હજી બાકી છે, 372મી ગાથામાં જે વાત આવવાની છે એ લઈને અહીંયા વાત કરી છે કે 372મી ગાથામાં એમ આવે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. કોઈ પણ દ્રવ્ય છે એના પરિણામ બીજો કોઈ કરાવે એમ હોતું નથી. દરેક દ્રવ્ય પોતે પરિણામનશીલ છે, પરિણામન થાય છે એટલે પર્યાય થાય છે, અને એ પરિણામન થયું અને જે એક સમયની પર્યાય થઈ એ ક્ષણિક છે, એ શાશ્વત નથી. પણ એ પર્યાયનું મૂળ કારણ, એ થવાનું કારણ, ઉપાદાન કારણ એ દ્રવ્યનું છે. એટલે કે દ્રવ્ય જે છે એ પરિણામનશીલ છે, એટલે દ્રવ્યના પરિણામ જે છે એ એના પોતાથી થાય છે, અને એ પરિણામ થાય છે તો પર્યાય થાય છે. એથી આગળ વધીને વાત લઈએ તો પર્યાય ખરેખર તો સ્વતંત્રપણે થાય છે. દ્રવ્યની જે પર્યાય છે એની પણ સ્વતંત્રતા છે, એના સટકારકો પણ એના પોતાના છે. પેલું ધ્રુવ છે એ બદલાય છે એટલે કંઈ પરિણામન થાય છે એમ નથી. ધ્રુવ તો ધ્રુવ ત્રિકાળ એક સરખું રહે છે, અને એની જે બદલાતી અવસ્થા છે એને આપણે પર્યાય કહીએ છીએ. એ પર્યાયના છ છ કારકો એના પોતાના છે. પણ અહીંયા આપણે દ્રવ્યની અપેક્ષાથી વાત સમજવી છે, એટલે અહીંયા કહે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે, એટલે કે બીજા અન્ય દ્રવ્યથી નથી થતા. અહીંયા એમ જુદું પાડવું છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે, એટલે કે બીજા દ્રવ્યથી થતા નથી. એટલે ઉપાદાન કારણ એ દ્રવ્ય છે, અને એ સિવાય બીજા કોઈ પણ કારણ હોય એ બધા નિમિત્ત કારણ કહેવાય, એ નિમિત્તથી એ થતું નથી. અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ ઘડો એ માટીથી થાય છે, કુંભારથી એટલે કે નિમિત્તથી થતો નથી. ઘડો એ માટીની પર્યાય છે, માટીની અવસ્થા બદલાઈ ઘડારૂપે થયો તો એવો ઘડો થવાનું કારણ કુંભાર નથી પણ માટી છે. માટીનો એવો સ્વભાવ છે કે જેથી એ ઘડારૂપે પરિણમી શકે, માટીનો એવો સ્વભાવ છે. એટલે ઉપાદાન કારણ એનું છે, કુંભાર છે એ નિમિત્ત છે. કુંભારને બદલે બીજું કોઈ પણ નિમિત્ત હોઈ શકે, પણ માટીને બદલે બીજું કંઈ હોઈ શકે નહીં. કેમ કે માટીની એ પર્યાય છે ઘડો, તો માટીની પર્યાય ઘડો છે તો માટી જ એનું ઉપાદાન કારણ હોઈ શકે. નિમિત્ત કારણ ગમે તે હોય, નિમિત્ત કારણ કોઈ કુંભાર પણ હોય અને કુંભારનો છોકરો પણ હોય અને કુંભારની પત્ની પણ હોય, અને ગમે તે કોઈ પણ માણસ બીજો હોય કે જે ઘડો બનાવી શકે, આકાર આપી શકે, કોઈ કલાકાર પણ હોય, એટલે એ નિમિત્તથી થતું નથી. પણ જે મૂળ દ્રવ્ય છે એનું પરિણમન એના પોતાથી થાય છે. તેવી રીતે જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય જે તે સમયે સ્વતંત્ર પોતાના કારણે થાય છે, રાગની પર્યાય થાય છે એ વખતે આત્મપ્રદેશોનું કંપન હોય છે. એટલે ગુરુદેવે અહીંયા એમ લીધું છે કે જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય એ જ્યારે થાય છે ત્યારે તે સમયે એ સ્વતંત્ર પોતાથી થાય છે, પોતાના કારણે થાય છે, કોઈ નિમિત્તના કારણે નહીં. એમ નથી કે પરનું લક્ષ થયું છે માટે રાગ થયો છે, એમ નથી. જો નિમિત્તો તો પડ્યા જ છે અને નિમિત્તને કારણે રાગ થતો હોય તો બધાને એક સરખો રાગ થવો જોઈએ, એવું તો બનતું નથી. જમવા બેસીએ છીએ તો લાડવો આવે છે, તો 10 જણા જમવા બેઠા છે, એમાંથી 5 જણને લાડવો ભાવે છે તો એને એના તરફની આસક્તિ રૂચિ રાગ હોય છે. બીજા 3 જણાને ઓછો ભાવે છે તો એને કંઈ એના પ્રત્યે રાગ રૂચિ એટલી નથી, ઠીક છે, ખાઈ લે છે. અને બીજા 2 જણા તો એવા છે કે જેને બિલકુલ લાડવો ભાવતો નથી, એના તરફ નજર પણ કરતા નથી અને એમ ઈચ્છે છે કે આ લાડવો જાય તો સારું, અમને ના આપે તો સારું, અમારે નથી જોઈતો. એનો અર્થ શું થયો કે જે લાડવો જે નિમિત્ત કારણ છે રાગ થવાનું, એ બધામાં એક સરખો રાગ ઉપજાવી શકતું નથી. એટલે નિમિત્તને કારણે કંઈ રાગ થાય છે એમ નથી. જગતમાં જે કંઈ પદાર્થો છે એ બધા પદાર્થો જેને રાગ થયો છે એને માટે એમાંનો કોઈક પદાર્થ નિમિત્ત તરીકે વર્તે છે એમ કહેવાય, અને એ સમય પૂરતો. એનો એ જ પદાર્થ બીજા સમયે એને રાગ ન પણ કરાવે, એટલે કે એને માટે રાગ થવાનું નિમિત્ત ન પણ થાય. એટલે કોઈ પણ પદાર્થ જે છે એ નિમિત્ત કારણ ત્યારે જ કહેવાય કે જ્યારે એ કાર્ય દ્રવ્યમાં થાય ત્યારે તે હાજર હોય. અહીંયા એ વાત લીધી છે કે જીવદ્રવ્યનું કંપન થવું કે જીવને રાગ થવો એ પર્યાય જ્યારે થઈ તે વખતે તે સ્વતંત્રપણે જીવથી પોતાથી થઈ છે, એ વખતે સામે નિમિત્ત ગમે તે હતું એ નિમિત્તના કારણે નહીં. બીજી વાત એ છે કે પણ એ રાગની પર્યાય શા માટે થઈ, કેમ કે જીવનું સ્વરૂપ તો શુદ્ધ છે, નિર્મળ છે, તો એને તો નિર્મળ પર્યાય થવી જોઈતી હતી, તો પછી આવી અશુદ્ધ પર્યાય શુક્રવાર થઈ? બીજો પ્રશ્ન અહીંયા એ સંભવે છે. ઉપાદાન તો જીવનું છે ને, તો અહીંયા એની સ્પષ્ટતા કરતા વાત કરી છે, અગાઉ પણ આપણે એ વાત કરી છે કે અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયેલી એ દશા છે. એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એ રાગની પર્યાય થઈ, અને એ વખતની જે યોગ્યતા છે એને અશુદ્ધ ઉપાદાન કહ્યું છે. એટલે ત્યાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયેલી એ દશા એ જીવની પોતાની છે એમ સિદ્ધ કરે છે, એ જીવની પોતાની છે એમ ત્યાં સિદ્ધ કરે છે. અહીંયા તો એ અશુદ્ધ ઉપાદાનની વાત પણ નથી લેવી. અશુદ્ધ ઉપાદાન જે છે એ જીવનું કંઈ શાશ્વત નથી, એટલે અશુદ્ધ ઉપાદાન હોય છે, નથી હોતું એમ નથી. પણ એ શું થઈ જાય છે, એ વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. અહીંયા તો નિશ્ચય નહીંથી જે ભગવાન આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપની વાત લેવી છે, એટલે શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિએ ભગવાન આત્માનું ઉપાદાન શુદ્ધ છે, ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ છે, એવા શુદ્ધ ભગવાન આત્માને ક્યારે એવા કંપનના, રાગના, દ્વેષના પરિણામ થતા જ નથી. એટલા માટે અહીંયા કહે છે કે અહીં શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિએ તે કંપનના પરિણામ જે છે તે આત્માના નથી એમ કહીને એને પૂતગળના છે એમ કહી દીધું છે. ફરીથી ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એટલે ભૂતકાળમાં પણ એ શુદ્ધ જ હતો, વર્તમાનમાં પણ એ શુદ્ધ છે, ભવિષ્યમાં પણ એ શુદ્ધ રહેવા વાળો છે. ત્રણેય કાળે આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે. ધ્રુવ છે એટલે બદલાતું નથી, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર જે છે એ પર્યાયમાં છે, એ દશામાં છે, એ સ્થિતિમાં છે. એ સ્થિતિ બદલાય છે એમાં એને રાગ થાય છે કે દ્વેષ થાય છે, તો ત્યારે એને આત્મપ્રદેશોમાં કંપન થાય છે. એ સ્થિતિ એની છે એટલે જીવની છે, છતાં પણ એ દશાને એમ કહ્યું કે એ કંપનના પરિણામને એમ કહ્યું કે એ પુદ્ગળના છે. કારણ કે આત્માના મૂળ સ્વરૂપમાં, મૂળ સ્વભાવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આત્માને રાગ દ્વેષ થાય કે કંપન થાય, એટલે એને એમ કહેવામાં આવ્યું કે પુદ્ગળના છે. એ દ્વારા એમ દર્શાવવામાં આવે છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાયક છે, પરમ પારિણામિક ભાવ છે. એટલે એવા ધ્રુવને દર્શાવીને દ્રષ્ટિનો વિષય બતાવે છે કે જ્યાં દ્રષ્ટિ કરવાથી શુદ્ધ નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, એટલે કે સ્વરૂપમાં જવાય, સ્વરૂપનો સ્પર્શ થાય, અનુભૂતિ થાય. એવું કરવા માટે ક્યાં દ્રષ્ટિ કરવી, તો એ દ્રષ્ટિ કરવા માટેનો જે વિષય છે એ અહીંયા બતાવવામાં આવ્યો છે. એટલે ઠેક ઠેકાણે સમયસારની અંદર શુદ્ધ આત્માની વાત કરવામાં આવી છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવામાં આવ્યો છે. ત્યાં દ્રષ્ટિ કઈ રીતે કરવી, બહારમાં ન અટકવું, શુભાશુભ ભાવોએ ન અટકવું, અને શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરીને, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને એની અનુભૂતિ કરવી, એ આ સમયસારનું તાત્પર્ય છે. અને એમાંથી આપણને શીખવા મળે છે, જાણવા મળે છે. અને એમાં જો આપણે વિચારમાં આગળ વધીએ, મનોમંથનમાં આગળ વધીએ અને પુરુષાર્થ ઉપાડીએ તો જરૂરથી એવી શુદ્ધ નિર્મળ સમ્યક દર્શનની પર્યાય થાય છે. એટલે આ મહાન ગ્રંથ છે, એની ટીકા પણ મહાન છે, અને એને સમજાવનારા ગુરુદેવ પણ એવા જ મહાન છે. એટલે આપણા તો સદભાગ્ય છે, આપણા તો એમ સમજીએ કે પૂરેપૂરા પુણ્ય છે કે જેથી આવું તત્વ આપણને સહજ રીતે ઘેરે બેઠા હાથમાં લાગી ગયું છે. ઘેરે બેઠા આપણને આ હાથમાં લાગ્યું છે. ગુરુદેવનો ખૂબ ઉપકાર છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો પણ ઉપકાર છે, જયસેન આચાર્ય ભગવાનનો પણ ઉપકાર છે, કુંકુંદાચાર્ય ભગવાનનો પણ ઉપકાર છે કે જીનવાણી આપણને પીરસી દીધી છે અને એ પણ આપણે સમજી શકીએ એ રીતે. તો આ બીજી વાત આપણે કરી. હવે ત્રીજી વાત કહે છે કે સ્વયંભૂ સ્તોત્રમાં બાહ્ય અને અભ્યંતર એમ બે કારણ ગણી, બે કારણથી કાર્ય થાય છે એમ કહેવામાં આવે છે. સ્વયંભૂ સ્તોત્રમાં જે વાત લીધી છે એમાં બે કારણ જણાવ્યા, એક બાહ્ય અને બીજું અભ્યંતર, એમ બે કારણથી કાર્ય થાય છે એમ કહેવામાં આવે છે. હવે કાર્ય તો અભ્યંતર કારણથી જ થાય છે, પરંતુ કાર્યકાળનો કાળ જે છે એ કાર્યકાળે, એટલે કે કાર્ય જે સમયે થાય છે તે સમયે, કાર્યકાળે એ વખતે સાથે જે નિમિત્ત રહ્યું છે એ કોણ છે એનું ત્યાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે, તેથી એ બીજું બાહ્ય કારણ પણ કહેવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે અંતરંગ અને બાહ્ય, અથવા તો અભ્યંતર અને બાહ્ય એવા બે કારણ હોય છે એમ સ્વયંભૂ સ્તોત્રમાં વાત કરવામાં આવી છે. એટલે એને લીધે થઈ અને અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ભાઈ તમે અહીંયા આમ કહ્યું, પણ નિમિત્ત તો હોવું જોઈએ, કેમ કે સ્વયંભૂ સ્તોત્રમાં તો કહ્યું છે કે બે કારણ હોય છે. તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે મૂળ કારણ તો એક જ છે, અભ્યંતર કારણ એ જ છે, પણ એ કાર્ય થયું ત્યારે એ વખતે બાહ્ય કારણ જે દર્શાવવામાં આવ્યું છે એ નિમિત્ત છે, અને એ નિમિત્ત કયું હતું એનું જ્ઞાન કરાવવા માટે ત્યાં સ્વયંભૂ સૂત્રમાં એમ કહેવામાં આવ્યું કે અભ્યંતર અને બાહ્ય બે કારણ છે, ખરેખર બે કારણ નથી. કારણ એક છે, બીજું કારણ છે એની ઉપર તો એવો ઉપચાર કરવામાં આવ્યો કે એ પણ કારણ છે અને એ નિમિત્ત કારણ છે, અને એ વખતે એ નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા માટે એની વાત લેવામાં આવી છે. જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતા ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન થાય એ નિશ્ચય કર્યો હોય. જો અહીંયા થોડી વધારે સ્પષ્ટતા કરવા માટે ફરીથી ઉદાહરણ બીજી રીતે આપી અને વાત કરે છે કે નિશ્ચય સ્વભાવનું ભાન થતા ભૂતાર્થના આશ્રય, ભૂતાર્થ જે બદલાતું નથી તે શુદ્ધ નયનો વિષયભૂત જે ભગવાન આત્માનું સ્વરૂપ છે તે ભૂતાર્થ છે, જે કાયમ છે, જે બદલાતું નથી, અનાદિનું છે તે ભૂતાર્થ. એટલે નિશ્ચય સ્વભાવનું ભાન જ્યારે થાય ત્યારે નિશ્ચય સ્વભાવનું ભાન થતા ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન થાય એ નિશ્ચય કરો. તથા પર્યાયમાં જે અશુદ્ધતા અપૂર્ણતા છે, પર્યાયની અંદર જે અશુદ્ધતા અને અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહાર ન કહો છે. જો જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે શું થાય છે કે ભૂતાર્થના આશ્રય એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એનો આશ્રય કરતા, ત્યાં દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થયું એ નિશ્ચય. પણ સાથે એ વખતે હજી પૂર્ણ શુદ્ધતા પ્રગટ નથી થઈ એટલે અપૂર્ણતા છે. એટલે પર્યાયમાં જે અશુદ્ધતા છે, અપૂર્ણતા છે એને જાણવી એ વ્યવહાર નહીં કરો. એને જાણવી એને વ્યવહાર નહીં કરો. જો આ દ્રષ્ટાંત આપીને પછી પાછળ બીજી આગળ વાત કરે છે, આધ્યાત્મનું જ દ્રષ્ટાંત આપ્યું અને આગળ સમજાવે છે કે તેવી રીતે જીવદ્રવ્યમાં જે કંપન કે રાગની ઉત્પત્તિ થવી એ સ્વતઃ પોતાથી થાય છે, પરથી નહીં, અને તે પરિણામ પોતાના જ છે, છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવવા વાળું વ્યવહાર નયનું કથન છે. પરને કારણે એ થયું એમ જ્યારે કહેવામાં આવે એનો અર્થ શું થયો કે વ્યવહાર નયનું કથન છે, ખરેખર એ પરથી થયું નથી. પણ એ વખતે એવું જ નિમિત્ત હતું એટલે એનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવ્યું કે એ બાહ્ય કારણ છે અથવા તો એ નિમિત્ત કારણ છે. પણ પરથી થતું નથી, જે કંપન થયું એ જીવનું પોતાનું છે ને એને પોતાથી જ થાય છે. બહારમાં લક્ષ કરતા એટલે પરનું લક્ષ કરતા એવા રાગ કે દ્વેષના પરિણામ થવા એ આત્માનું કંપન એ જીવની પોતાની જ પર્યાય છે, છતાં પણ એ પોતાની પર્યાય હોવા છતાં પણ એને જીવનું નથી કહેવામાં આવતું અને પૂતગળનું કહેવામાં આવે છે. આ તો સિદ્ધાંતની વાત છે કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી જે છે એ દર્શાવવો છે એટલે તો નિશ્ચય નહીંથી એમ જ સ્વરૂપ છે એ દર્શાવવામાં આવ્યું. પણ એ થાય છે ત્યારે એની પર્યાયમાં થયું છે અને એ પર્યાયમાં એવું થવાને કારણે એને આશ્રવ અને બંધ થાય છે એટલે એ વાતને ભૂલી જવાય નહીં. એની પર્યાયમાં થયું છે, ભલે ક્ષણિક થોડી ક્ષણ પૂરતું થયું છે, પણ રાગ તો થયો ને. જ્યારે થયો ત્યારે તો રાગ તો થયો ને. રાગ થયો તો આશ્રવ પણ થયા, બંધ પણ થયા, અને હવે એક કર્મનો બંધ થયો છે તો દ્રવ્ય કર્મ પણ બંધ થાય છે અને પછી એનું પરિણામ પણ આવશે એટલે એ ફળ પણ આપશે અને એ પણ એની નજીકમાં એ બધા ફળ આવવાના છે એટલે એ વાતને કંઈ કાઢી નખાય એમ તો નથી. એટલે એવો વ્યવહારનો લોપ તો થતો નથી. પણ અહીંયા વાત દર્શાવી છે એ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એ દ્રષ્ટિનો વિષય છે એવું દર્શાવવું છે. એટલા માટે એ રાગની પર્યાય જે થઈ, જે કંપન થયા, જે દ્વેષભાવ થયા એ બધાને પૂતગળના કહી દીધા. એ બધાને આત્માના નહીં પણ પૂતગળના કહી દીધા. બીજી વાત સાથે એમ લીધી કે એ થાય છે ત્યારે જે નિમિત્ત કારણ છે, જેને કારણે થવાનું થયું છે, એને એ થવાનું બીજા કારણ રીતે લેવામાં આવી. પહેલું કારણ એનું ઉપાદાન કારણ અને બીજું કારણ નિમિત્ત કારણ એમ કરીને લેવામાં આવી. અને ત્યાં એ બીજું કારણ જે દર્શાવવામાં આવ્યું કે એ કારણ જે છે એ વાસ્તવિક કારણ નથી, એ નિમિત્ત કારણ છે. પણ એ વખતે એવા નિમિત્ત હોય છે એટલે એનું જ્ઞાન કરાવવા માટે એની વાત કરવામાં આવે છે. તો હું ધારું છું કે ઘણી સ્પષ્ટતા થઈ હશે. આપણે હવે ફરીથી વાંચીએ એટલે બધાને બરાબર સમજણ પડી જાય. તો અહીંયા જે પહેલું ઉદાહરણ આપ્યું એને ફરીથી લઈએ કે જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતા ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન થાય એ નિશ્ચય કયો, તથા પર્યાયમાં જે અશુદ્ધતા અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહારનાય કયો. તેવી રીતે જીવ દ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વતઃ પોતાથી થાય છે પરથી નહીં, અને તે પરિણામ પોતાના જ છે, છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહાર નહીંનું કથન છે. અને એમાં નિશ્ચયથી પર્યાય પોતાથી થાય છે એમ જણાવીને નિમિત્તનું પણ સાથે જ્ઞાન કરાવ્યું છે. કેમ કે નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત આપણે 12મી ગાથામાં સમજ્યા છીએ. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો કે આશ્રય કરેલો નહીં. કેમ કે જાણીશું નહીં તો આપણને ખબર કેવી રીતે પડશે કે આપણે કયા લેવલે છીએ, આપણી આત્માની દશા કેટલી ઉત્કૃષ્ટ થઈ છે, કેટલી શુદ્ધિની વૃદ્ધિ થઈ છે, કેટલી અશુદ્ધિ છે, આ બધું આપણને ખબર કેવી રીતે પડશે? એ વ્યવહાર દ્વારા ખબર પડે છે. એટલે એવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ અગાઉ આપણે 12મી ગાથામાં કરી ગયા છીએ. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તે સ્વને જાણે અને પર જે નિમિત્ત હોય તેને પણ જાણે. નિમિત્તથી કાર્ય થાય છે એમ નહીં, પણ કાર્યના સમયે જ્યારે કાર્યનો કાળ છે ત્યારે એ વખતે નિમિત્ત છે, એની ઉપસ્થિતિ છે અને એને જાણનારું જ્ઞાન છે. તેથી નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નહીં. અને બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે કે વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય ઉત્પન્ન થાય છે એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. આ વાતને જરા બરાબર સમજીએ. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે એમ જ્યારે કહેવામાં આવે તો એમ સમજવાનું કે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે, ખરેખર એમ નથી. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થતો નથી. રાગ ઉત્પન્ન થવાનું કારણ જીવનું પોતાનું છે, જીવની પોતાની જ એ પર્યાય છે. એમ સમયની જીવની એવી યોગ્યતા છે અને એ જીવનો પ્રમાદ છે. જીવનો ઊંધો પુરુષાર્થ છે એટલે રાગ થાય છે. જીવનો સવળો પુરુષાર્થ થાય, જીવની જાગૃતિ હોય તો એને રાગ કે દ્વેષ કંઈ થતું નથી. જીવ પોતે એમ વિચારે જાગૃત થઈને કે હું સિદ્ધ સમાન છું, તીર્થંકર ભગવાન કેવળીના જ્ઞાનમાં પણ હું શુદ્ધ સિદ્ધ સમાન આવ્યો છું, મારું સાચું સ્વરૂપ શુદ્ધ છે, અત્યારે જે વર્તમાનમાં મારી જે પર્યાય છે એ તો પેલા બહુરૂપીના વેશ જેવી છે, એ વેશ તો કંઈ ટકવાનો નથી, આ પર્યાય કાયમ રહેવાની નથી. આજે રમેશ થયો છે, આજે માણસ થયો છે, આવતીકાલે તિરિંજ પણ થાય, દેવ પણ થાય, નારકી પણ થાય. એટલે આ બધી પર્યાયો એ તો વેશ ભજવવા જેવું છે. મારું મૂળ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, હું ભગવાન આત્મા નાયક છું. આવો નિર્ણય કરે છે અને આવી જે જાગૃતિ રાખે છે, આવી જે જાગૃતિ રાખે છે એને એ ખ્યાલમાં આવે છે કે આ રાગ ઉત્પન્ન થવામાં મારો પુરુષાર્થ છે એ નબળો પડ્યો છે, મારો પ્રમાદ છે એટલે રાગ થાય છે, મારા શુદ્ધ સ્વરૂપમાં ત્રિકાળી સ્વરૂપમાં એ બધું નથી. એટલે બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે એ વાત કહેવી એ વ્યવહાર છે. એવી જ રીતે વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય ઉત્પન્ન થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય. વ્યવહાર રત્નત્રય જે છે એ બાહ્ય ચારિત્ર રૂપે છે, એ દ્રવ્યલિંગ રૂપે છે. એની સભાનતા એવું ચારિત્ર બાહ્ય હોય તો નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થાય એમ જો કહેવામાં આવતું હોય તો એ વ્યવહાર નહીંનું કથન છે. પણ જેને એવું નિશ્ચય ચારિત્ર છે, નિશ્ચય રત્નત્રય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત પોતાના સ્વરૂપમાં લીનતા કરવી, સ્થિરતા કરવી એનું નામ નિશ્ચયથી ચારિત્ર. એટલે એવું નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે એ થવાનું કારણ પેલું વ્યવહાર રત્ન થયે છે એમ જ્યારે કહેવામાં આવ્યું હોય તો એ વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો એ વખતે ભગવાન આત્મા પોતે જ પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાના પુરુષાર્થ દ્વારા જ ત્યાં ટકીને રહે છે, પોતાના પુરુષાર્થ દ્વારા જ એ સ્થિરતા કરે છે. એટલે એમાં જે બાહ્ય ચારિત્ર છે, નગ્ન દિગંબરપણું છે, મુનિપણું છે, આ બધું જે છે એ વખતે હોય છે પણ એનું કારણ નથી, એ નિમિત્ત કારણ છે. એ દ્રવ્યલિંગ જે છે એ નિમિત્ત કારણ છે. સાતમા ગુણસ્થાનની અંતરંગ દશા, સાતમા ગુણસ્થાને પ્રત્યક્ષ સંવેદન સહિત જે મુનિ બિરાજી રહ્યા છે એ સાતમા ગુણસ્થાનની દશા વખતે બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું જ હોય, વસ્ત્ર સહિત હોય નહીં. સાતમું ગુણસ્થાન વસ્ત્ર સહિત હોય નહીં. એટલે નગ્ન દિગંબર મુનિ ન હોય એને સાતમું ગુણસ્થાન આવે જ નહીં, આ વાત આપણે જાણીએ છીએ. પણ એનો અર્થ એમ નથી કે એ નગ્ન દિગંબર મુનિપણું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ સાચું મુનિપણું બાહ્યમાં જે છે એ પેલા સાતમા ગુણસ્થાનની અંતરંગ દશા માટેનું કારણ છે એમ નથી. એ વ્યવહારથી એમ કહેવામાં આવે, કેમ કે જેને એવું સાતમું ગુણસ્થાન આવે, જેને એવી અંતરંગ દશા થાય એને બાહ્યમાં એવું જ નિમિત્ત હોય, એને બાહ્યમાં એમ જ હોય. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને સાતમું ગુણસ્થાન આવી શકે નહીં, આર્જિકાજીને સાતમું ગુણસ્થાન આવી શકે નહીં. મુનિ જેવું જ ચારિત્ર હોય પણ વસ્ત્ર સહિત છે એટલે એમને સાતમા ગુણસ્થાનની દશા થઈ શકે નહીં, એ પાંચમા ગુણસ્થાનથી આગળ વધી ન શકે. શ્રાવકને શ્રાવિકાની વાત લઈએ, એ પણ વસ્ત્ર સહિત છે તો એ પણ પાંચમા ગુણસ્થાન સુધી પહોંચી શકે, એમને પણ સાતમું ગુણસ્થાન આવે નહીં. એટલે આપણને એમ થાય કે નગ્ન દિગંબરપણું મુનિપણું જે છે, દ્રવ્યલિંગ જે છે એ સાતમા ગુણસ્થાન માટેનું જરૂરી કારણ છે, એ જરૂરી કારણ છે એમ આપણને વિકલ્પ આવે. એ વાતને અહીંયા સમજાવી છે કે એ વ્યવહાર રત્નત્રય છે, એ જે ચારિત્ર છે એ વ્યવહારથી એવું ચારિત્ર વર્તતું હોય તો એવા ચારિત્ર લેનાર દરેકને સાતમું ગુણસ્થાન આવવું જોઈએ. પણ એમ તો થતું નથી. નગ્ન દિગંબર મુનિ હોય પણ એ સાતમું ગુણસ્થાન હોય એવું તો થતું નથી. એ ચોથે ગુણસ્થાને પણ હોય ને પાંચમે ગુણસ્થાને પણ હોય, બાહ્યમાં છઠ્ઠા જેવી દશા હોય છતાં પણ અંતરંગ દશા એવી હોય, અને સમ્યક દર્શન વિના જ જો મુનિ પણ ગ્રહણ કર્યું હોય, દીક્ષા લીધી હોય, તો પછી મિથ્યા દ્રષ્ટિ હોય અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું દ્રવ્યલિંગ હોઈ શકે. એટલે એનો અર્થ એ થયો કે એ જે નગ્ન દિગંબર મુનિપણાની દશા જે છે એ કંઈ નિશ્ચયથી સાતમા ગુણસ્થાનની દશા, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ દશાનું મૂળ કારણ નથી, એ નિમિત્ત કારણ છે. એટલે એને વ્યવહાર નયનું કથન કહેવામાં આવે છે. પણ જ્યારે સાતમા ગુણસ્થાન જેવી દશા હોય ત્યારે શું હોય? સાતમું ગુણસ્થાન જ્યારે હોય, એવી અંતરંગ દશા હોય, ત્યારે એને બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું જ હોય, એને બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું જ હોય. તો આ વાતને આપણે અહીંયા સમજ્યા છીએ. ગુરુદેવ કહે છે કે નિશ્ચયથી તો નિશ્ચય રત્નત્રય નિજ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. શું? નિશ્ચયથી તો નિશ્ચય રત્નત્રય નિજ પોતાના સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે, બીજા કોઈ કારણથી નહીં. આગળ લઈએ. અહીંયા કહે છે કે એકલી સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાથી વાત છે, આત્માની દ્રષ્ટિની અપેક્ષાથી વાત છે, જેવો શુદ્ધ આત્મા છે એની અપેક્ષા રાખીને વાત છે. તેથી અહીંયા રાગની વાત ચાલતી હતી એમાં એમ કહે છે કે રાગના અને કંપનના પરિણામને એ આત્માના નથી, માટે એને ભૂતગળ ના કહ્યા છે, કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. વિભાવ આત્મામાં નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી જ્ઞાન આનંદરૂપ છે એવી એ વસ્તુ છે. ત્રિકાળ જ્ઞાયક 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 છે તો તેનું પરિણમન અશુદ્ધ કેવી રીતે હોય? શુદ્ધ ચૈતન્યમય વસ્તુનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય હોય, અશુદ્ધ તો હોય નહીં. તેથી અહીં અશુદ્ધ પરિણમનને પૂદગલના પરિણામમય કહ્યું છે. અહીં ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. બહુ સરસ વાતો કરી છે, ત્રણ રીતે વાત સમજાવી. એનું કારણ એ છે કે મૂળ વાત પહેલા સમજાવી, પછી બીજે જ્યાં વાત આવી હોય અને જે વાત કરવામાં આવી હોય એની અહીંયા સ્પષ્ટતા કરવી હતી, એટલે બીજી અને ત્રીજી વાત દ્વારા સ્પષ્ટતાઓ કરી કે જે નિમિત્તની વાત કહેવામાં આવે છે તો એનું જોર કેટલું છે અને એ શું વસ્તુ છે એ વાત સમજાવી. અને બે કારણ એમ જે વાત કરવામાં આવે છે તો એ બે કારણ કઈ રીતે હોય છે, કેમ કે સ્વયંભૂ સ્તોત્રમાં બે કારણ જણાવ્યા તો એ કઈ રીતે છે એની પણ સ્પષ્ટતા કરી. એટલે સિદ્ધાંતની વાત અને જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાએ કરાયેલી વાત એ બધાને અહીંયા સાથે લઈ સમન્વય કરી અને સમજાવી, એટલે કોઈ ગૂંચવાળો ગોટાળા થાય નહીં. પછી એમ ના થાય કે ના ત્યાં આમ આપ્યું છે ને અહીંયા આમ છે તો વિરોધાભાસ છે. ના પ્રભુ, એવો કોઈ વિરોધાભાસ નથી. જૈન દર્શનમાં કોઈ વિરોધાભાસી વાત હોય જ નહીં, કેમ કે આપણે દરેક વાતને અનેકાંતથી સમજીએ છીએ. આપણે દરેક વાતને એની સાથે રહેલી અપેક્ષાથી સમજીએ છીએ કે આ વાત આ અપેક્ષાએ છે, અન્ય અપેક્ષાએ નથી. એટલે સ્યાદ વાતના કથન છે, જૈન દર્શનમાં ક્યાંય વિરોધાભાસી વાત આવે જ નહીં, એ શક્ય જ નથી. અન્ય દર્શનમાં એકાંતે વાત હોય છે એટલે ઘણા બધા ગૂંચવાળા અને ઘણી બધી મુશ્કેલી પડે, અહીંયા એમ નથી. ફરી વાત કરે છે ગુરુદેવે, ઘણો વિસ્તાર કર્યો છે. આપણે આ ગાથાઓ ઉપર વધારે વિસ્તાર એટલા માટે લઈએ છીએ કે આટલી પાંચ છ ગાથાઓ છે એનો આખો વિસ્તાર આખો સમજીએ તો આત્માનું સ્વરૂપ પણ સમજાય, એનો માર્ગ પણ આપણને સમજાય, નિમિત્ત ઉપાદાન આ બધું સમજાય એવું છે. એટલે આખો શાસ્ત્રનો સાર, જૈન દર્શનનો સાર આ છ ગાથાઓમાં આવી જાય છે. એટલે આપણે થોડો વધારે વિસ્તાર કરીએ છીએ, ઉતાવળ ન કરવી. એમ નહીં રાખવું કે આપણે ક્યારે બધી ગાથાઓ પૂરી કરશું. પ્રભુ, ગાથા પૂરી થતા સુધીમાં તો તમને સમ્યક દર્શન થવાનું જ છે. તમે આ ભાવમાં રહેશો તો તમને સમ્યક દર્શન થવાનું જ છે. તો પછી એવા ભાવ આવે એવી રીતે આપણે સ્વાધ્યાય કરવો જોઈએ ને, ભાવ આપણા એવા થવા જોઈએ ને. તો આપણે આગળ લઈએ, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના 107 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા વધારે સ્પષ્ટતા કરે છે. કહે છે કે જ્યારે ગાથા 372માં જે વિકારી અશુદ્ધ પરિણામ થાય છે તે જીવના જીવમાં થાય છે એમ કહ્યું છે. વિકારી પરિણામ અશુદ્ધ પરિણામ જે થયા એ જીવના જ છે અને જીવમાં થાય છે એમ કહ્યું છે. તે સમયની પર્યાયની જન્મ ક્ષણ સિદ્ધ કરી છે. એટલે એ વખતની એવી યોગ્યતા હતી અને એ વખતે એ પર્યાય થઈ તો એ પર્યાય એ વખતે એમ જ થવાની હતી, એની જન્મ ક્ષણ હતી. એ વખતે એવી પર્યાય થવાની હતી એમ એની જન્મ ક્ષણ હતી. રાગાદી વિકાર નિમિત્તથી નિપજે છે એમ નથી, પણ પોતાથી પોતામાં સ્વતંત્રપણે થાય છે એમ ત્યાં સિદ્ધ કર્યું છે. છે જીવના, છતાં પણ જીવના મૂળ સ્વરૂપમાં નથી, એક વાત. બીજી વાત કે એ જીવના છે એટલે એને કારણે જે કંઈ કર્મબંધ વગેરે જે થાય છે એ જીવની નજીકમાં થાય છે, બીજે ક્યાંય નથી થતો. રાગદ્વેષ તમે કરો અને એના કર્મ તમારા ભાઈને બંધાય કે તમારા બાપુજીને બંધાય એમ નથી થતું. રાગદ્વેષ તમે કરો, કમાવાનો રાગ તમે કરો અને એના પરિણામ તમારા દીકરાને ભોગવવાના થાય એમ થાય, એવું નથી થતું. રાગદ્વેષ તમે કરો કમાવા માટે થઈ અને જે પ્રપંચ માયા જુઠ્ઠું બોલવાનું બધું તમે કરો અને તમે એમ કહો કે આ બધું જે છે એને માટે ભોગવવાનું બધા મારા કુટુંબીઓને પણ થાય, છોકરા બધાને થાય, તો એ વાત ખોટી છે. કેમ કે એ તમારા પરિણામ છે. એ વખતે તમારું અશુદ્ધ ઉપાદાન હતું એટલે એવી પર્યાય થઈ અને એને કારણે જે આશ્રવ બંધ થયા એ બધા તમારી નજીકમાં થાય, નહીં કે તમારા છોકરા કે તમારી પત્ની કે તમારા પતિ એની સમીપમાં થાય. એટલે એ રીતે જો જોઈએ તો એના જ છે. પહેલી વાત આપણે ત્રિકાળી શું છે એનું લીધી, બીજી વાત આપણે આજે લઈએ છીએ જે વ્યવહાર નહીં કહેવામાં આવે છે, પણ એ વાત જે છે તે સદ્ભુત વ્યવહાર નહીંની છે, એ છે એવા પરિણામ થાય છે એ પરિણામ જે થાય છે તે સદ્ભુત વ્યવહાર નહીં છે, વ્યવહાર નહીં ખરો પણ સદ્ભુત એ થાય છે એવા પરિણામ જીવના જ છે, અને જીવના એવા પરિણામને કારણે જીવે એવા ભોગવવા પણ પડે છે. એટલે સદ્ભુત વ્યવહાર નહીં છે, સાચો વ્યવહાર નહીં છે, એટલે થાય છે. અને જે એવા પરિણામ કરે છે, રાગદ્વેષ કરે છે, એની સમીપમાં જ થાય છે. પણ આ ન થાય એ કરવું છે ને આપણે, એવા રાગદ્વેષના પરિણામ ન થાય એવું આપણે કરવું છે. એટલે એના રસ્તે જવા માટે આપણે શું કરવું જોઈએ, મને કેમ કરીને રાગદ્વેષના પરિણામ ન થાય, તો એનો રસ્તો બતાવ્યો કે ભાઈ એ તું રાગદ્વેષના પરિણામ જે છે એવા રાગદ્વેષના પરિણામવાળું તારું સ્વરૂપ નથી એવો તું નિર્ણય કરી લે, તું સિદ્ધ સમાન છે એવો નિર્ણય કર, અને તું પુરુષાર્થ ઉપાડ કે હું શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, અને એવો પુરુષાર્થ ઉપાડી અને તું શુદ્ધ આત્મદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે, એનો જ આશ્રય કરે, તો પછી તારા શુદ્ધ પરિણામ થાય, તો રાગદ્વેષ ન થાય. આ રસ્તો બતાવ્યો. એટલે રસ્તો બતાવે છે તો તમને ક્યાં દ્રષ્ટિ કરવી એની જરૂર પડશે. ક્યાં દ્રષ્ટિ કરવી? શુદ્ધ આત્મદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી. તો શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે એ જાણવું પડશે. એટલે શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે એ અહીંયા જણાવ્યું. એટલે એવું જણાવવું છે ત્યારે આ બધા પરિણામ જે છે એને એમ કહી દીધું કે એ તારા નથી, એ તારા નથી. એટલે દરેક વસ્તુનું પ્રયોજન છે. શા માટે કહેવામાં આવી, એક વખત આમ કહેવું, એક વખત આમ કહેવું એમ નથી, પ્રયોજનભૂત વાત છે. તો રાગાદી વિકાર નિમિત્તથી ઉપજે છે એમ નથી, પણ પોતાથી પોતામાં થાય છે, પોતાની નબળાઈને કારણે, પોતાના પ્રમાદને કારણે થાય છે. બરાબર છે, એ વાત બરાબર છે. અને પછી આપણે એને દૂર કરવા છે, ત્યારે પછી આપણે કેવી રીતે પુરુષાર્થ કરવો, તો કે શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર. તો શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા આપણને આ રાગદ્વેષના પરિણામ સ્વરૂપ આપણી પર્યાય જે છે વર્તમાન એ દેખાય, તો શુદ્ધ સ્વરૂપ જણાશે જ નહીં. વર્તમાનમાં આપણે મનુષ્ય છીએ, રમેશ છીએ, એમ આપણે દ્રષ્ટિ કરીને બેસીશું તો એ તો કેવી પર્યાય છે, એ ક્ષણિક પર્યાય છે. એના તરફ લક્ષ્ય કરતા તો આત્મામાં જવાશે જ નહીં. એટલે રમેશ પણ નહીં, મનુષ્ય પણ નહીં, પુરુષ પણ નહીં, કંઈ નહીં. તો કેવો? તો ભગવાન આત્મા શુદ્ધ, કે જેને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, કંઈ નથી, એવો સિદ્ધ જેવો શુદ્ધ ભગવાન આત્મા, એના ઉપર દ્રષ્ટિ કરવી. એટલે એ માર્ગદર્શકો. લોકોને તો બિચારાને ભાન પણ નથી કે ક્યાં દ્રષ્ટિ કરવી, શું છે. એક તીર્થંકર ભગવાનની કે સિદ્ધ ભગવાનની પ્રતિમા છે, એ પ્રતિમા પથ્થરની પ્રતિમાને જોઈ અને એને ચાંદલા કરી આવે છે, અથવા તો ત્યાં સામે રહેતી અને ગાયની પૂજા કરે છે ને એને ધર્મ સમજે છે, અને એમ છે કે એ કરતા પોતે શુદ્ધ થઈ જશે. શુદ્ધ આત્માને કરવાનો છે કે શુદ્ધ સ્વરૂપ એનું પોતાનું છે, અને એને કઈ રીતે કરવું એનો માર્ગ સમજ્યા વિના બિચારા ભોળા જીવો આ રીતે પુરુષાર્થ કરી રહ્યા છે. પ્રયત્ન જ કરતા નથી, અભ્યાસ વિના પ્રયત્ન પણ ક્યાંથી થાય? અને આવું સમજાવે કોણ? આવું સમજાવે પણ કોણ? પ્રભુ ફરીથી બે સ્વયંભૂ સ્તોત્રની પણ વાત ફરીથી લીધી છે, હવે બહુ ઝડપથી આપણે લઈશું કેમ કે સમજાઈ ગયું છે આપણને. તથા સ્વયંભૂ સ્તોત્રમાં ભક્તિનો અધિકાર હોવાથી સમંતભદ્ર સ્વામીએ નિમિત્તની હયાતી બહિર્વ્યાપ્તિ સિદ્ધ કરવા એમ કહ્યું કે અભ્યંતર અને બાહ્ય કારણની સમગ્રતા એ કાર્ય ઉત્પત્તિનું કારણ છે. સમંતભદ્રાચાર્યએ સ્વયંભૂ સ્તોત્રની અંદર એ ભક્તિનો અધિકાર છે એટલે બાહ્ય કારણ જે છે એવું સિદ્ધ કરવા માટે એને અભ્યંતર કારણ અને બાહ્ય કારણ બંને હોય, કોઈ પણ કાર્ય થાય એ વખતે બે પ્રકારના કારણ જે સમંતભદ્રાચાર્યએ આ સ્વયંભૂ સ્તોત્રમાં કહ્યા છે એનું કારણ શું છે? તો કે એમણે એ બતાવવું છે કે એ બહિર્વ્યાપ્તિ દર્શાવી છે કે નિમિત્તની હાજરી છે ત્યાં, એ નિમિત્તની હાજરી બતાવી છે કે ત્યાં એ વખતે નિમિત્ત હતું, અને કેવું નિમિત્ત હતું એ દર્શાવવું છે. એટલા માટે બે કારણ કયા, પણ મૂળ કારણ એક જ, અભ્યંતર કારણ એ સાચું કારણ અને બાહ્ય કારણ જે છે તે નિમિત્ત કારણ છે. કુંભાર વિના ગળો થાય, માટી વિના ન થાય. માટી અભ્યંતર કારણ, કુંભારને બદલે બીજો કોઈ પણ હોય તો ચાલે, મશીનમાં મૂકી દઈએ તો પણ થાય. એવા મશીન હોય એની અંદર માટી મૂકો અને બીજી બાજુથી ગળો બનીને બહાર નીકળે, એમાં કુંભારની શું જરૂર પડે? એટલે નિમિત્ત ગમે તે હોય, પણ નિમિત્ત બાહ્યમાં શું હતું અને બાહ્યમાં નિમિત્ત હોય છે દર્શાવવા માટે ભક્તિનો અધિકાર હોવાથી સમંતભદ્રાચાર્યએ સ્વયંભૂ સ્તોત્ર એની અંદર એ વાત કરી. એટલે એમ ન માની લેવું કે ભાઈ એ પણ એટલું જ જવાબદાર છે, બંને સરખા જ જવાબદાર છે, નિમિત્ત કારણ અને અભ્યંતર કારણ, એમ ન માની લેવું. હવે આગળ કહે છે કે જો કે કાર્યની ઉત્પત્તિનું વાસ્તવિક કારણ તો સ્વ એટલે અભ્યંતર કારણ જ છે, છતાં સાથે રહેલું જોડે જે રહેલું નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા તેને સહચર દેખીને સાથે રહેલું જોઈને ઉપચારથી એની ઉપર આરોપ કરીને કહ્યું કે આવું નિમિત્તથી કાર્ય થયું છે, પણ એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. તેથી એમ ન સમજવું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું એમ માનવું નહીં. ઘણા લોકોના મનમાં એવી માન્યતા છે કે એવા નિમિત્ત થાય ત્યારે અમને ધર્મ થાય ને, નિમિત્ત એવું મળે ત્યારે ધર્મ થાય ને. આમ તો ઘણા પાસેથી મેં આ વાત સાંભળી છે. એવા મારા સાહેબો પણ એવા જ ઉપદેશ આપે કે ભાઈ એવું નિમિત્ત મળે ત્યારે થાય, પોતાનો તો પુરુષાર્થ કઈ નહીં. હવે આ મૂંઢતા કહેવાય, પ્રમાદ કહેવાય, બીજું શું કહેવાય ભાઈ? તું પુરુષાર્થ ઉપાડ ને, નિમિત્ત તો પડ્યા જ છે, જગતમાં નિમિત્તનો કોઈ તોટો નથી, નિમિત્ત તો પડ્યા જ છે, નિમિત્ત તો મળી રહેશે. તું તારો મોક્ષ માર્ગનો પુરુષાર્થ અહીંથી શરૂ કર, તો એવા નિમિત્ત પડ્યા છે કે તને અત્યારે સમ્યક દર્શન થશે, ત્યાંથી પછી તારી એવી ગતિ થશે કે તું મહાવીર ક્ષેત્રમાં જઈને પછી તું દીક્ષા લઈ એટલે સમ્યક દર્શન થયા પછી દેવલોકમાં જશે અને ત્યાર પછીથી એ મહાવીર ક્ષેત્રમાં જઈ અને એ જ ભાવમાં મોક્ષે જઈ શકે. તારો એવો પુરુષાર્થ ઉપડ્યો હોય તો એવું પણ થઈ શકે. એટલે કેવડી ભગવાનનું નિમિત્ત નથી એટલે અત્યારે વર્તમાનમાં અહીંથી મોક્ષ નથી થતો ભરત ક્ષેત્રમાંથી એમ કરી અને કોઈ બેસી જાય તો એને શું કહેવાય? તું ઉપાડ, પુરુષાર્થ ઉપાડ, તારો મોક્ષ થવાનો છે તો થશે, ત્રીજા ભાવ મોક્ષ થવાનો થશે, બીજો ભાવ તારો દેવનો, ત્રીજો ભાવ મનુષ્યનો, એ ભાવમાં તારો એવો પુરુષાર્થ થયો છે તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જઈશ. એમાં તારા ક્ષેત્ર સાથે શું સંબંધ છે? એક ટ્રેન ભરૂચથી નથી મળતી, દાખલા તરીકે રાજધાની એક્સપ્રેસ છે ભરૂચમાં નથી ઉભી રહેતી, અને કોઈને દિલ્હી જવું છે તો કઈ વાંધો નહીં, બરોડાથી બેસી જાય ને, કોણ ના પાડે છે? તારે જવું જ છે તો સુરતથી બેસી જા, જવાય છે. એટલે બાના કાઢવા છે, જેને પ્રમાદ કરવો છે, જેને પુરુષાર્થ નથી કરવો, એ આવી બધી નિમિત્તની વાત કરે કે નિમિત્ત હોય તો થાય. પ્રભુ, નિમિત્ત હોય તો થાય એમ નહીં, પુરુષાર્થ હોય તો પછી નિમિત્ત મળી રહે છે. પુરુષાર્થ મહત્વનો છે, સાચો પુરુષાર્થ. એટલે જ્યાં જ્યાં શાસ્ત્રમાં બીજી અપેક્ષાએ બીજી વસ્તુની વાત કરવામાં આવી હોય તો એ કથન કેવા છે, વ્યવહાર નયના છે કે નિશ્ચય નયના છે, એને સમજી અને પછી એમાંથી ઉપદેશ ગ્રહણ કરવો. વ્યવહાર નયના કથનને વ્યવહાર નયના સમજવા, નિશ્ચય નયના કથનને નિશ્ચય નયના સમજવા. એમ નહીં કે જો આ આનંદ ભદ્રાચાર્ય કહ્યું છે ને કે બે કારણ હોય તો થાય, એવી ગાંડી દલીલ ના કરવી. ત્યાં નિમિત્તની હયાતી બતાવવી છે, માટે કહ્યું છે. પુરુષાર્થ ઉપાડવો, અભ્યંતર કારણ જે છે એ મૂળ કારણ છે, અને એવું તારું અભ્યંતર કારણ જો થયું હશે તો બાહ્યમાં નિમિત્ત હશે, હશે ને હશે જ. બહુ સરસ વાત કરી છે. એટલે અહીંયા સરસ એક વાત બીજી મૂકી છે આપણે, એ પણ લઈએ કે એમ ન સમજવું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું છે. પર્યાયમાં જે વિકાર થાય છે તે શું ચીજ છે? તે છે તો પોતાનો, પોતાનો એ વિકાર છે, એ જીવનો અપરાધ છે. તે કોઈ નિમિત્ત નો કર્મનો કરાવ્યો થતો નથી, કોઈ કર્મને કારણે થઈને વિકાર થયો છે એમ નથી. કર્મને કારણે વિકાર થાય જીવમાં એમ નથી, એ એની પુરુષાર્થની નબળાઈને કારણે, એની પોતાની ભૂલને કારણે, પોતાના પ્રમાદને કારણે, પોતાના રાગ દ્વેષ જે છે, એની રૂચિ જે છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એને કારણે થાય છે. વિકારી કે નિર્વિકારી પર્યાય થવાના કારણ, વિકારી પર્યાય થાય કે નિર્વિકારી પર્યાય થાય, એ કાળે એ પોતાની સ્વતંત્રતાથી જ થાય છે. તે વખતે નિમિત્ત તરીકે બીજી ચીજ હયાત હોય છે, પણ એમ નથી કે એ નિમિત્તથી થાય છે, એમ નથી. જીવ પોતે અશુદ્ધ ઉપાદાન વિકાર થવાનું કારણ છે, એ નિશ્ચય કારણ છે. અશુદ્ધ ઉપાદાન છે તે નિશ્ચય કારણ છે. અને આ પણ જે છે, આ રીતે જે કહેવામાં આવ્યું એ કથનની રીતે જોઈએ તો એ સદ્ભુત વ્યવહાર નહીંનું કથન છે કે અશુદ્ધ ઉપાદાન વિકારનું કારણ એ જીવ પોતે જ છે, એ વ્યવહાર નહીંનું કથન છે. પણ એ સદ્ભુત વ્યવહાર છે, સાચો વ્યવહાર છે, ખોટો વ્યવહાર નથી. એ જીવ પોતે જ વિકારનું કારણ છે. એટલે એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન હતું એટલે એવો વિકાર થયો છે. એટલે જીવ છટકી શકે નહીં જવાબદારીમાંથી કે આ રાગદ્વેષ મેં નથી કર્યા, એ પૂતગળના છે, એમ કરીને છટકી ન શકે. જો આખી વાતમાં કેટલી સરસ રીતે આપણને રાખ્યું છે, એક તરફ એમ કહ્યું કે એ બધા પરિણામ રાગદ્વેષના પરિણામ કંપન બધા પૂતગણના છે. અને જો એમ કે અને કોઈ એકાંત એમ લઈ લે તો એમ તો સ્વચ્છંદ થઈ જાય કે ના રાગદ્વેષ મારા છે જ નહીં, સ્વચ્છંદી થઈ જાય. તો એ સ્વચ્છંદી ન થાય એ માટે સાથે એમ પણ કહી દીધું કે અશુદ્ધ ઉપાદાન એ વિકાર થવાનું કારણ જીવનું પોતાનું છે. એટલે શુદ્ધ ઉપાદાન કારણ નથી, સમજવાનું ત્યાં એ છે, જે છે તે અશુદ્ધ ઉપાદાન છે. પછી પ્રશ્ન ઉપસ્થિત એ થાય કે અશુદ્ધ ઉપાદાન શા માટે એવું થયું, અને એ અશુદ્ધ ઉપાદાન ન થાય એ માટે પછી આગળ કહેવામાં આવે કે મૂળ સ્વરૂપમાં અશુદ્ધિ છે જ નહીં, અશુદ્ધ ઉપાદાન છે જ નહીં. અશુદ્ધ ઉપાદાન એ પણ ક્ષણિક છે, શુદ્ધ ઉપાદાન એ શાશ્વત છે. એટલે જ્યારે પુરુષાર્થની વાત આવે ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ જે છે એનો જ આશ્રય કરવાનો, અને પુરુષાર્થ કરતા હોઈએ ત્યારે જીવની કેટલી ઊંચી દશા આવી અથવા તો કેટલે પહોંચ્યો, કેટલી શુદ્ધિ કરી એ જાણવા માટે એને વ્યવહાર નહીં છે, એના દ્વારા જ જાણવાનું. પોતાની અશુદ્ધિને સ્વીકારશે તો શુદ્ધિનો પુરુષાર્થ કરશે ને, પણ પોતે કે હું શુદ્ધ જ છું, મારામાં અશુદ્ધિ છે જ નહીં, મારામાં કંપન છે જ નહીં, મારામાં રાગ છે જ નહીં, આવી સ્વચ્છંદતા કરશે તો શું થશે? શુદ્ધ થવા માટેનો પુરુષાર્થ જ નહીં ઉપડે. પછી એટલા માટે આ પણ વાતને સાથે ને સાથે કહી, અને અહીંયા ગુરુદેવે બધી વાતને સાથે લઈને સમજાવી છે, બહુ સ્પષ્ટતા કરી છે. દરેકની અપેક્ષા સમજી અને આપણે જયારે સમજીએ છીએ ત્યારે ખૂબ સ્પષ્ટતા થાય છે કે જીવનું સ્વરૂપ કેવું, વર્તમાન પર્યાય શું છે, જીવનો પુરુષાર્થ શું છે, અને જીવના પુરુષાર્થ માટે શુદ્ધ સ્વરૂપ કેવું છે અને કઈ રીતે પુરુષાર્થ કરવો, આ બધી વાત એક સાથે અહીંયા મૂકી દીધી છે. બરાબર છે? તો આપણે આગળ લઈએ છીએ કે જીવ પોતે અશુદ્ધ ઉપાદાન વિકારનું કારણ છે એ જ નિશ્ચય કારણ છે, પરંતુ અહીં તો શુદ્ધ જીવ વિકારનું કારણ છે જ નહીં એમ સિદ્ધ કરવું છે. એટલે અહીંયા જે વાત કરીએ કે જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ અશુદ્ધ ઉપાદાન નથી એ વાત અહીંયા તો કહેવી છે. એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા છે, એમાં રાગ દ્વેષ નથી, એમાં કોઈ ગુણ નથી એમ અહીંયા તો સિદ્ધ કરવું છે, એ વાત અહીંયા તો દર્શાવવી છે. એટલે આ ગાથામાં એ વાત અહીંયા આવે છે. અહીંયા તો શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ કરાવવી છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન નિર્મળ આનંદ પ્રભુ ભગવાન આત્મા એની અંદર કંઈ પુણ્ય કે પાપ ઉત્પન્ન કરે કે રાગ થાય કે દ્વેષ થાય એવું એના મૂળ સ્વરૂપમાં નથી, એમાં કોઈ એવો ગુણ પણ નથી, એવો એ સિદ્ધ સમાન છે. અને એની દ્રષ્ટિ કરતા એ નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે, અને એવી નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે, અનુભૂતિ થાય છે એ કાળે એ વખતે એને કોઈ કાયાની વર્ગણા કે વચનની વર્ગણા કે મનોવર્ગણાનું કંપન નથી, એટલે રાગનું કોઈ પ્રકારનું એને કંપન નથી, રાગ નથી, દ્વેષ નથી. આ વાત અહીંયા કરી છે. એટલે અહીંયા વાત કરી કે તેથી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ વિકારના પરિણામોને ઉદગળના કહીને જીવમાંથી કાઢી નાખ્યા. પરંતુ કોઈ એમ જ પકડીને બેસી જાય કે વિકારી પર્યાય કર્મની છે અને કર્મને લઈને છે તો શું થાય? સ્વચ્છંદ થાય. તો તેને એવો સ્વચ્છંદ ન થાય એટલા માટે એને એમ કહ્યું કે ભાઈ એ વિકાર જીવમાં જીવથી જીવને લઈને થાય છે, એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે, એ વખતે જીવનો પુરુષાર્થ નબળો છે, જીવનો પુરુષાર્થ નબળો છે અને પ્રમાદ વર્તે છે, એટલે જીવમાં થાય છે, તું સ્વચ્છંદી નહીં થઈ જા. જો તું પર્યાય છે એને માનતો જ નથી, વર્તમાનમાં મલિન પર્યાય છે એને માનતો જ નથી, વર્તમાનમાં તને રાગ દ્વેષ થાય છે એને તું માનતો જ નથી, તો તું મૂંડ છો, મિથ્યાદ્રષ્ટિ છો. અને મૂંડ અને મિથ્યાદ્રષ્ટિ થવાને કારણે થઈને શું થશે? તારું રખડવું થશે. તું પર્યાયમાં જ માત્ર લીન છે અને સ્વભાવ દ્રષ્ટિ કરતો નથી તો પણ તું મૂંડ છો. બીજી રીતે વાત કરી કે જો તું પર્યાયમાં જ દ્રષ્ટિ રાખીને બેઠો છે તો પણ મૂંડ છું, અને જે તારી પર્યાય છે એને સમજાવીના તું તારી જાતને એમ માની લે કે હું પર્યાયમાં પણ મને શુદ્ધિ છે અને હું ભગવાન પર્યાયમાં પણ શુદ્ધ છું, મારે મલિનતા નથી, તો પણ મૂંડ છું. એટલે બંને વાતને બરાબર સમજવાની છે. તેથી પહેલા વાત એ કરી કે તેથી પ્રથમ પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને પછી ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ શ્રદ્ધાન કરાવવા, વિકારના પરિણામ ઉદગળના છે એમ અહીં કહ્યું છે. હવે એના પછી એક કાર્યમાં બે કારણો હોય છે ને એની વાત ફરીથી લેવામાં આવી છે. હવે એનો વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજે ઘણી બધી વાત આપણે લીધી છે, એટલે આ વિસ્મા બોર્ડ સંબંધી ફરી પણ વધારે વિસ્તાર આપણે કરીશું, એ દ્વારા ઘણી સ્પષ્ટતા થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ